लक्षैरूपैकृतैक्यम् स्तवनगुणभयम् संस्तुतम् देवसङ्घैः देवना समूहथी जे प्रार्थाई रह्या छे देवोनो समूह प्रार्थना करी रह्यो छे जय महाराज કેમ કે જે મહારાજ નું સ્વરૂપ છે પરબ્રહ્મ સાથે ઐક્ય સાધેલું છે. પરબ્રહ્મ સ્વયં પોતે છે અને ઐક્યના દર્શન દેવોને પણ દુર્લભ હોય છે. બ્રાહ્મી સ્થિતિ, બ્રાહ્મી દ્રષ્ટિ, બ્રહ્મ દ્રષ્ટિ એ દેવોને પ્રાપ્ત નથી હોતી. દેવો પાસે વૈભવ હોય, ભોગ હોય, એટલે બ્રાહ્મી અવસ્થા એમને પ્રાપ્ત થતી નથી. તો એ બ્રાહ્મી સ્થિતિના દર્શન માટે આવા સિદ્ધ મહાપુરુષોના શરણે જતા હોય. જેને દેવોને માટે પણ અગમ્ય કહી, કારણ કે દેવો છે ને એ વૈભવી છે, વિલાસી છે, એનામાં ત્યાગ ન હોય, તપ ન હોય, એટલે એમના માટે તો આવા સિદ્ધ મહાપુરુષો જેની બ્રાહ્મી અવસ્થા છે એમના દર્શન કરતા એમને આશ્ચર્ય લાગે. ઓહો. અને એની સાથે સાથે કહ્યું કે એનું વર્ણન ન થઈ શકે, સ્તવન ગુણભયમ, એમની એ અવસ્થાની સ્થિતિને વર્ણન કરતા બીક લાગે. એને સાચો ન્યાય આપી શકાય કે અમે કહીએ સાચું હોય કે ન પણ હોય. એટલે દેવો પણ સ્તુતિ કરતા હાથ જોડીને ઉભા રહે અને એ પરમ ગહન પરબ્રહ્મની સાથેની એકતા જેની પાસે છે, એટલે શરીર ભાવ જ ન હોય, દેહ ભાવ ન હોય, પોતે શરીરમાં હોવા છતાંય શરીર માટે કોઈ પણ જાતની લોલુપતા કે અપેક્ષા નહીં. જ્યારે દેવોને તો શરીર, ભોગો, વૈભવો, એટલે એ જય મહારાજના દર્શન કરતા કરતા એમને આશ્ચર્ય થાય, આવું સ્વરૂપ જેને લક્ષ અને રૂપ એક કરી દીધા છે. પોતાનો ધ્યેય પરમાત્માની સાથેનું અનુસંધાન, પરમાત્મા સ્વરૂપને પોતામાં જ લાવીને વસાવી દેવાનું. પરબ્રહ્મને પણ ઈચ્છા થાય કે ચાલ આવા સિદ્ધોને પાસે જઈને એની સાથે રમણ કરું. અને બ્રહ્મ કેવો છે? જેની બ્રાહ્મી અવસ્થા હોય એની પાસે જ બ્રહ્મ થાય, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, એની સાથે એને આનંદ કરવાનું, એને રમવાની ઈચ્છા થાય કે ચાલો આ પરબ્રહ્મનું સ્વરૂપ જેને જાણ્યું છે એની સાથે જ બ્રહ્મ રમવા માટે જાય, બીજે જાય પણ ક્યાં? જે જેને ઈચ્છે એને પ્રાપ્ત કરી શકે અને ત્યાં જઈ શકે. તો પરબ્રહ્મ અને આ બ્રહ્મનિષ્ઠ એ બંનેનો સુમેળ થાય અને પરબ્રહ્મની ઐક્યતા જેણે સાધી લીધેલી છે એવા જય મહારાજને આ દેવો સ્તવી રહ્યા છે. અને એમાં પણ એમને એક દિવ્યતાના દર્શન થાય છે. એમને જય મહારાજના વિગ્રહના દર્શન કરતા એ બ્રહ્મનું તાદાત્મ્ય કે પોતે પોતે એના અધિકારી હોવા છતાંય એના તરફ લક્ષ નથી. આપણે પણ માણસ છીએ, ભગવાને આપણને મોકલ્યા છે પરબ્રહ્મ આત્મતત્વની નું અનુસંધાન માટે, ભગવત પ્રાપ્તિ માટે, પણ એ તરફ આપણું કોઈનું મોટા ભાગે લક્ષ જ નથી હોતું. હોય તો આખા જીવન અંદર 2 કે 5% તો બહુ કહેવાય, અને એટલે કહ્યું સ્તવન ગુણ ભયમ સંસ્તમ દેવ સંગઈ, દેવોને પણ સંકોચ થાય કે અમે આટલી ઊંચી સ્થિતિ વાળા છીએ તો આ તો અમારે કરવું જોઈએ, એને બદલે વૈભવમાં પડી ગયેલા છે. ભગવાને માણસને આ જગતમાં જન્મ આપ્યો માણસ તરીકે, દયા કરીને કે જા ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે તને મનુષ્ય જન્મ આપું છું. બાકી બીજા કોઈ પશુ પક્ષીના જન્મની અંદર તો ઈશ્વરની પ્રાપ્તિ કરવા માટેનો વિચાર પણ નથી હોતો, પણ એ બધા પશુ પક્ષીઓની વચ્ચે રહી પશુવત બની જઈને લક્ષ્ય હોય એનું ભગવત પ્રાપ્તિ, પણ એના તરફ શૂન્યતા. તો સામાન્ય જીવનમાં ઈશ્વરની સ્મૃતિ કેટલો આખા દિવસમાં કેટલી મિનિટો, પણ ભગવાને કબહુ કી કરી કરુણા નરતનુ દેહી. ભગવાન તો જીવ ઉપર ઉદારતા રાખીને કે જા માણસ જન્મ તને આલુ છું, ભગવાનને ભજજે. પણ પછી તો જન્મ્યા પછી હું આન તું તા અંતર તરત જ પડી જતું હોય છે. દેવો સ્તુતિ કરતા કરતા પણ સંકોચ પામી રહ્યા છે, બીક લાગી રહી છે, ડર લાગે છે. કેમ? કે જે સુખી માણસોએ કરવાનું હોય, સુખી જીવોએ, એને બદલે એ તો વિલાસિતામાં પડી ગયેલા છે અને એટલે એમને ડર પણ લાગે છે કે અમે સાચા માર્ગે નથી, અમે જે માર્ગે વૈભવો અને ભોગો તરફ છીએ એ માર્ગ તદ્દન સાચો નથી જ, સહેજ પણ સાચો નથી. એટલે જય મહારાજના સ્વરૂપના દર્શન કરતા એમને ક્ષોભ થાય પોતાના માટે. હા, વ્યક્તિને પોતાને ક્ષોભ થાય કે આ અમારું જીવન ક્યાં અને આ વિભૂતિ કેવી ભવ્ય દર્શન આપી રહી છે, કેવા સાત્વિક અને સંયમ વાળા આવા સુંદર દર્શન થઈ રહ્યા છે, એટલે એનો સંકોચ થાય. ઘણી વાર એ કરે નાના, જોને આપણે આવડા થયા તો આપણે નથી કરતા, અને નાના નાના છોકરા કેટલું સરસ એ કરે છે. એટલે મનમાં ક્ષોભ અનુભવાય. જે પોતાને કરવાનું હોય અને ન કરે અને બીજા જે આના કરતા પણ સારામાં સારી સ્થિતિ પ્રાપ્ત કરી શક્યા હોય એને જોયા પછી એમ થાય કે આપણે આપણા જીવનમાં કઈ મેળવી શકીએ નહીં અને કેટલું સરસ છે. એમ જય મહારાજના દર્શન થતાની સાથે બધા જ દેવો દર્શન કરે છે પણ પોતાની જાતનો ક્ષોભ અનુભવે છે કે આપણે નથી સંયમી, નથી સદાચારી, નથી સાચી. આપણને પણ ભગવાને મનુષ્ય જન્મ આપ્યો છે, આપણે કેટલા સદાચારી છે, કેટલા સંયમી છે, કેટલા સાત્વિક છે. હા, ભોગ આપ્યા છે પણ ભોગોને પણ વિલાસિતાની માફક નહીં, ભોગો ભોગવવાના હોય સંયમથી, સીમાની અંદર. તો માણસને ઘણી વાર આપણો ધર્મ એને ટકોરતો હોય છે કે આ આટલી હદ સુધી, આ બરાબર નહીં, આ આટલું જ, પણ છતાંય એ સીમાઓનું ઉલ્લંઘન કરીને, મર્યાદાઓ તોડીને એટલો બધો આગળ વધી જતો હોય છે કે એને પોતાને જયારે અંતઃકરણ તપાસવાનું હોય ને ત્યારે અંદર ક્ષોભ અનુભવાય કે આ કંઈક ખૂટે છે જીવનમાં, જીવનમાં કંઈક અજુગતું છે. તો આવી સમજણ જયારે જયારે આવે ને, જયારે દેવસંગઈ સ્તુતમ, દેવસંગો દેવો એની સ્તુતિ કરે કે અમે તો નથી કરી શકતા પણ આપ કેવા મહાન છો. જે બ્રહ્મનિષ્ઠ તત્વવેત્તા છે ને, લક્ષય રૂપે કૃતય કેમ જ્યાં કહ્યું ત્યાં આગળ એમ થાય કે આ વિભૂતિ આટલી ઊંચાઈ સુધી પહોંચેલા હોય અને એમના દર્શન કરતા પણ અંદરથી આનંદ અનુભવાય. કેટલી વિભૂતિ ઉચ્ચ કક્ષાની છે પણ મનની અંદરનો જે ભાવ છે પોતાના પ્રત્યેનો, માણસને પોતાને પોતાની જાત માટે જ થોડોક દુર્ભાવ ઉત્પન્ન થાય. લક્ષ અને રૂપ એક કર્યા છે તેણે, એટલે આ જગતમાં કશું જ બાકી નથી રહેતું પછી એને માટે. પોતાના ભૌતિક શરીર વડે પોતાના આત્માનું સૂક્ષ્મ તત્વનું અનુસંધાન, રમણ મહર્ષિ અને આઇન્સ્ટાઇન જેવા એક વિજ્ઞાન છે અને એક અધ્યાત્મ છે, પણ બંને સૂક્ષ્મની અંદર ગહેરાઈમાં ઉતરી ગયેલા છે. આઇન્સ્ટાઇન જેવો પરમાણુ સુધી અંદર ઊંડે ઉતરી ગયા છે અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ પરમાણુમાં કેવી ભયંકર વિનાશી શક્તિ રહેલી છે, એ પરમાણુની અંદર સમગ્ર સૃષ્ટિનું સર્જન કરવાની કેવી અગાધ શક્તિ રહેલી છે એ આઇન્સ્ટાઇને શોધી છે. એક ત્રિશ્રેણુ અણુનો પરમાણુ, એમાં આટલી બધી અગાધ શક્તિ, સંપૂર્ણ સૃષ્ટિનું સર્જન પણ કરી શકે છે અને સંપૂર્ણ સૃષ્ટિને ખાખ પણ કરી શકે છે. એ શક્તિની અનુભૂતિ આઇન્સ્ટાઇને કરી અને એ જ અવસ્થા રમણ મહર્ષિએ પ્રાપ્ત કરી. એક અધ્યાત્મનું ચરમસીમા છે અને એક ભૌતિકતાની ચરમસીમા છે, પણ બંનેમાં સૂક્ષ્મતા રહેલી છે. તો આટલી બધી ઊંચાઈ જોયા પછી પણ મનની અંદર એમ થાય કે આટલી અગાધ અવસ્થા પ્રાપ્ત કરી અને એને પરમને ની અનુભૂતિ કરી લીધી. પેલા એ પરમાણુની અનુભૂતિ કરી દીધી અને પરમની અનુભૂતિ કરી લીધી. પરમ સૂક્ષ્મ, પરમ પરમાણુ, પરમ અણુ, સૂક્ષ્મમાં સૂક્ષ્મતર જેને કહેવાય એ પરમાણુ, અને આ પરમ તત્વ પરમ બ્રહ્મ સૂક્ષ્મમાં સૂક્ષ્મ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એ બ્રહ્મની અનુભૂતિ કરી દીધી. એમાં બંનેને જો સાથે ભેગા કર્યા હોત ને તો દરેકે દરેક માણસને પરમાત્માનો સાક્ષાત્કાર આ બંને જણ કરાવી દે સાથે ભેગા થયા હોત તો. એક ભૌતિકમાં છે ને એક અધ્યાત્મમાં છે, બંનેને જો ભેગા કરીને બેસાડ્યા હોત ને તો એ અધ્યાત્મ અને ભૌતિક એ બંનેને ભેગા કરીને, જેમ આજે પેલા એક વૈજ્ઞાનિકે પેલો ઊંડું ભોંયરા ખોદીને ઊંડે ઉતરીને બનાવ્યું છે ને ગોડ પાર્ટિકલ, એમ આ બે જણનો ભેગા કર્યા જો થયા હોત સૃષ્ટિ પર જયારે હતા ત્યારે તો એ પરબ્રહ્મનો સાક્ષાત્કાર દરેકને કરાવી શકે. લક્ષય રૂપે કૃત ઐક્યમ, બંને એક કરવાના, તાત્પર્ય કે બે છેડાને ભેગા કરવાના. માણસ ની પાસે જન્મ પણ છે અને મૃત્યુ પણ છે. જન્મ અને મૃત્યુના બે છેડાને, જીવનના બે છેડાને ભેગા કરીએ ને તો પણ પોતાની સ્વાનુભૂતિ એ કરી શકે છે. જન્મ શું છે? સૂક્ષ્મ છે. સૂક્ષ્મમાંથી મૃત્યુ શું છે? આખરે એ સૂક્ષ્મની અંદર જ જતા રહેવાનું છે, બળીને ખાખ માટી થવાનું છે. એટલે પાછું એમાં વિલીન, જ્યાંથી ઉત્પન્ન થયું છે એમાં વિલીન થઈ જવાનું. એટલે જન્મ અને મૃત્યુને ચિંતન વડે જો બે છેડા ભેગા કરવામાં આવે ને તો પણ માણસ પોતાના જીવનનું એસેન્સ, એનો સાર સમજી શકે. જીવન અને શરીરનો સાર શું? અંદર રહેલી આત્મચેતના, જે લઘુમાં લઘુ છે. અણોરણ્યાન મહતો મહિયાન. તો આ જે સૂક્ષ્મ અને વ્યાપક એ બેનું ઐક્ય કરી શકે છે ને, ત્યારે શરીરની અંદર રહીને પણ આત્માનુસંધાન, આત્માનુભૂતિ કરે, બ્રહ્મ તત્વને પ્રાપ્ત કરી શકે. કહે કે અહમ બ્રહ્માસ્મિ, હું જાતે જ બ્રહ્મ છું, એવી અનુભૂતિ થઈ જાય એને પોતાને. એને કહ્યું કે લક્ષ અને રૂપ એક થયા. લક્ષ અને રૂપને એક કરવા માટે માત્ર પોતાના જીવનની અંદર આ સાધન પથ, પણ સાધન પથની અંદર જે જોઈએ બધા જ સાધનો સાથે રાખવા પડે. સંયમ, સદાચાર, સાત્વિકતા આ બધું સાથે રાખવું, નહીતર આપણી માનસિકતા એવી વિખરાયેલી રહે, ન સંયમ હોય, ન સદાચાર હોય, ન સાત્વિકતા હોય, ન સમજણ હોય, એટલે આપણું મન પોતે જ વેર વિખેર હોય ગમે ત્યાં ગમે ત્યારે. પણ એ બધા, એ બધી વિખેરેલી વૃત્તિને સામટી ભેગી કરી અને પોતાના લક્ષ્ય માટે એક જ બ્રહ્મ તત્વની અંદર એને અનુસંધાન કરી દેવું પડે. જેમ દોરો સ્વયમો પરોવો હોય તો પેલા શું કરીએ, પાણી વાળી આંગળી કરી એને બરાબર આમળી, અને જે અંદર એના રેસા હોય ને એ બધા છૂટા છૂટા એને ભેગા કરવા પડે આમળી, તો સ્વયમાં દોરો તરત પરોવાઈ જશે. પણ એ દોરાને આમર્યા વગર એમનેમ પરોવા જાવ જોઈએ, એના નીકળેલા જે રેસા હશે ને તે સોયમાં પરોવા જ નહીં દે. આપણી મનોવૃત્તિઓ પણ ઈશ્વરમાં પરોવા ઈચ્છતા આવીશું તોય એવી વેર વિખેરશે એના તાંતણા, વૈભવમાં, સત્તામાં, ભોગોમાં, અહંકારમાં, કે તમને એમાં એકરૂપ અંતર્મુખ થવા જ નહીં દે, અંદર પ્રવેશવા જ નહીં દે. તો અંતર્મુખ થવા માટે સંયમ, સદાચાર આ બધાની આવશ્યકતા. અને રમણ મહર્ષિ પોતે પોતાની એ અવસ્થાને એમણે પ્રાપ્ત કરી ચૂકેલા હતા. એ પણ સિદ્ધ વ્યક્તિ કે જેની પાસે બ્રહ્મ તત્વ સાક્ષાત હતું. જય મહારાજની એ તો એથી પણ ઉપરની કક્ષા છે. જેને કહ્યું ગુંફિતમ બ્રહ્મરૂપમ, જેના જીવનમાં, એટલે આ ભૌતિક શરીરની સાથે બ્રહ્મ તત્વ વણાઈ ચૂકેલું હોય અને માત્ર બ્રહ્મનિષ્ઠ સ્થિતિ અવસ્થા હોય, બ્રાહ્મી સ્થિતિ હોય, એને કારણે શરીરની સ્થિતિનું કોઈ પણ ભાન ન રહે, બિલકુલ વિસ્મૃત થઈ જાય. દેહાધ્યાસ, દેહાશક્તિ સહેજ પણ ન રહે મન શરીર ઉપર. રામકૃષ્ણ પરમહંસ એવા ભાવમાં આવી જાય કે પોતાના શરીરનું ભાન ભૂલી જાય. ચૈતન્ય મહાપ્રભુ એવા નામ સંકીર્તન ની અંદર વિલીન થઈ જાય કે શરીર ભાવ ભૂલી જાય, આખો હું શરીર છું એમ લાગે જ નહીં, ભગવાન પોતે જ મારામાં છે. લક્ષય રૂપે કૃત ઐક્યમ. આ ઈશ્વર પ્રાપ્તિનું જે લક્ષ્ય છે તે પૂરું થઈ ગયું અને પરિપૂર્ણ થઈ ગયું. જેમ કોઈ પણ કાર્યની અંદર સફળતા થાય મળે એટલે ખાસ મારું કામ પૂરું થઈ ગયું, લક્ષ્ય અને રૂપ એક થઈ ગયા, મને પરિણામ મળી ગયું. એ સ્થિતિ મહાપુરુષો આવા શુદ્ધ પરબ્રહ્મ જેને કહેવાય એની પાસે સહજ હોય, અને સહજને કારણે એની અંદર કહ્યું કે સંસ્તુતમ, એમની સ્તુતિ થતી હોય એની. એ સ્થિતિ, એ જે અવસ્થા છે, એ અવસ્થા બીજા માટે તો આશ્ચર્યકારક છે. આપણે સાંભળીએ કે જય મહારાજે જીવિત સમાધિ લીધેલી, એટલે પહેલું તો આશ્ચર્ય, હે જીવિત સમાધિ લીધેલી, એક આશ્ચર્ય છે. તો એમ પોતાના સ્વરૂપની અંદર સ્થિર થઈ ગયેલા જે હોય ને, એક આશ્ચર્ય, એ પણ એક આશ્ચર્ય છે. તો આપણે આવી બાબતને સાંભળીએ અને અનુભવીએ ત્યારે એમ થાય કે આ તો બહુ મોટી વાત, સિદ્ધ મહાપુરુષ હતા, દિવ્ય ચેતના હતી કોક. તો એ પોતાના શરીરમાં રહેલી જે બ્રહ્મ ચેતના છે એ એવી જાગૃત કરી, એવી જાગૃત કરી દીધી હોય કે જીવિત સમાધિ લેતા શરીર સાથે એ શરીરની પ્રત્યે એમને કોઈ પણ દરકાર, ઉપેક્ષા શરીરની. શરીર તો ભૌતિક છે, પાંચ ભૌતિક છે, ગમે ત્યારે પડી જવાનું છે, આત્મા ચેતના હું પોતે છું. એવા દ્રઢ ભાવને કારણે જે અવસ્થા એમને પ્રાપ્ત થઈ એ આપણા માટે આશ્ચર્ય છે. એમને પ્રાર્થીએ છે સંસ્તુતમ તમ, એમને આપણી પ્રશંસા કે સ્તુતિ કરીએ છીએ, ઓહો આપ સિદ્ધ મહાપુરુષ છો, આપ પરમને પ્રાપ્ત કરેલા છો, કેમ જે આપણી પાસે નથી. સામાન્ય રીતે જોઈએ લૌકિક વ્યવહારમાં કોકની પાસે વસ્તુ હોય ને આપણે ત્યાં ન હોય અને પહેરવેલી જોવા મળે એટલે આપણને આશ્ચર્ય થાય, ઓહો આ તમારી પાસે છે, કેમ કે પોતાની પાસે. એમ સિદ્ધ મહાપુરુષો પાસે બ્રાહ્મી સ્થિતિ છે, દેવો પાસે નથી, અને એટલે એમને એમની સ્તુતિ કરે, એમને આશ્ચર્ય થાય અને ક્ષોભ પણ, સંકોચ પણ અનુભવે કે આપણે કેવા છીએ. એને કેવા કહેશે પોતાની જાતને, આપણે કેવા સદાચાર વગરના છે, કેવા પાપી છે, એવા અનેક ભાવો જાગૃત થાય. આપણે કેવા નાના માણસ છે, કેમ ક્ષોભ પોતાને. અને મહાપુરુષોના દર્શન કર્યા પછી એમ થાય કે સામાન્ય જીવનની અંદર પણ જુઓ, સાંસારિક જીવન છે, અને કોઈ ભગવા કપડા વાળા માણસ દેખાય તો તરત એને પગે લાગો છો ને, કેમ કે આ માણસ સદાચારી છે, આ સંયમી છે, એનામાં સાત્વિકતા છે, જે અનુભવ કર્યો છે જે આપણામાં નથી, એવો દરેક ગ્રહસ્થ અનુભવ કરે છે કે જે આપણામાં નથી તે આમનામાં છે. માટે ચાલો આપણે એમને સંસ્તુતમ દે, આ રીતે એમની સ્તુતિ થાય છે. જે પોતાનામાં નથી એનું દર્શન બીજામાં થાય ત્યારે એની સ્તુતિ કરવાની ઈચ્છા થાય, એના પ્રત્યે સદભાવ જાગે કે આપણે કેવા છીએ, આ કેવા સંયમ વાળા છે. બસ આ એક અહોભ, આ એક એના સદગુણને વંદન કરવાના, એના સંયમને, એના સદાચારને વંદન કરવાના. બાકી એમને કોઈ વંદન નથી કરતું. જે બીજા શબ્દોમાં કહીએ ને, વિના ચમત્કાર નહીં નમસ્કાર. ભલે એ વસ્તુ એ ગૌણ છે, પણ ચમત્કાર કયો જીવનનો, આ કે પોતાને અનુભવ કર્યો, પોતે અનુભવ કર્યો હોય, પોતાના જીવનની હિણપત એને પોતાને અનુભવાતી હોય અને સામી વ્યક્તિને જુએ ત્યારે ઓહો અહોભાવ, આ તો સંત છે, કોઈ વિશિષ્ટ કોઈ આ તો બહુ મોટા મહાપુરુષ છે, આ તો એથી મોટી દિવ્ય વિભૂતિ છે. આમ ઉત્તરોત્તર આપણી શ્રદ્ધા એના પ્રત્યે ખૂબ જાગૃત થતી જાય, કેમ કે આપણા પોતાનામાં એ નથી અને એનામાં આપણને દર્શન થાય છે. એટલે સ્તુતિ કરે છે, સંસ્તુતમ દેવ સંગહ. દેવો એટલે જે સજ્જનો છે, એ જે સજ્જનો છે, જે કઈક થોડાક ધાર્મિક છે, એ જ દેવકોટીનામાં આવે છે. અને દેવકોટીના પણ જયારે પોતાની અંદર આવી કઈક ઉણપ દેખાય ત્યારે તરત જ એના તરફ બે હાથ જોડી દેતા. સાધુ સંતો પણ, કોઈ તપસ્વી, કોઈ એવી વિભૂતિ જોઈએ તો સંતો પણ એને પગે લાગી લેતા. ચાલો આ કોઈ મોટી વિભૂતિ છે. જે સામાન્ય સંતને લોકો વંદન કરતા હોય, એ સંત એ વિભૂતિને કેમ, કે એનામાં એક દિવ્ય ભાવ છે, એનામાં કોઈક દિવ્ય શક્તિ બેઠેલી છે, એને લબ્ધ છે, એને પ્રાપ્ત કરેલી છે. તો એવા ભાવથી મહાપુરુષોના સ્તવન વંદન સેવા થતી હોય છે. અને એ વાતને કહ્યું કે અહીંયા આગળી લક્ષ અને રૂપને એક કરી દીધા પછીથી એનામાં ભગવત દર્શન થાય. કે જે કહો આ વિભૂતિનામાં તો એનામાં બાલકૃષ્ણ રમી રહ્યા છે સતત, એની વાણીમાં, એના ભાવ, એના વિચારોમાં. તો એ સંયમી, એ ઋષિતુલ્ય, એ સદાચારી, એને વંદન કે આ તો બહુ સાત્વિક છે. ડોંગરે મહારાજ ને વાત કરી, આ વિભૂતિ તો બહુ ઉચ્ચ સ્થિતિ. એમની પાસે એ અવસ્થા, એ ચિંતન, એ ઉપાસના એમની પાસે છે. અને એટલા માટે સતત એ ભાવની અંદર પોતે એમાં તરબોળ રહ્યા કરે. અને એ ભાવોને ના દર્શન કરીને એમને વંદન કરવાની ઈચ્છા થાય. ચાલો એમના દર્શન કરીએ. સંસ્તુતમ દે, સ્તુતિ કરે ખૂબ સરસ રીતે. દેવ સંગ, સજ્જનો પણ એને સન્માન માન આપે છે. એવા જય મહારાજને માટે કહ્યું કે યસ્યા આગ્રે સિદ્ધ રોષ્ટો, જેની આગળ સિદ્ધ મહાપુરુષો સંતો પણ બેઠા હોય અને એમને સ્તુતિ કરતા હોય, એમને વંદન કરતા, એમની સેવા કરતા હોય. જય મહારાજ.